સહકરણની અંદર માણસને પોતાને સાચી વાસ્તવિકતા સમજાય ને તેની સાથે તરત જ એ બધાથી ખૂબ જ અકળાઈને ઉપરામ થઈને એમાંથી બહાર નીકળવા માટે પ્રયત્ન કરશે. મારે બહાર નીકળી જવું, આ ભણતરનો બોજ મારો ઉતારી આપો, મારે નથી જોઈતો કાંઈ. ખૂબ વ્યાકુળ થઈને તો એ અહંકાર જે છે શરીર ભાવના અને પોતાના વ્યવહારના, એ પણ વ્યવહારના અહંકાર ન ટળે ત્યાં સુધી અંદર સૂક્ષ્મ ભાવથી મોટાઈ રમ્યા કરતી હોય છે, મગજમાં રમ્યા કરતી હોય છે, માણસના વ્યવહારમાં પણ મોટાઈ રમ્યા કરતી હોય છે. હું કંઈક છું, આ મારાથી થયું, આ મેં કરી આપ્યું તો જ થયું, હું ના હોત તો કોણ કરત. આ છે અહંકાર, સૂક્ષ્મ અહંકાર અંદર પોસાયા કરતો હોય. આ બધું મારા લીધે થયું, આ બધું મેં કર્યું, એ જે અહમ છે એ ક્યારેય સ્વસ્વરૂપ સુધી આગળ વધવા નહીં દેતા, વ્યવહારમાં નાખી રાખ્યું અહીંયા રે. જ્યારે પણ અનુભૂતિ થવાની હોય ને ત્યારે અષ્ટ સિદ્ધિઓ આડે આવીને ઉભી રહે, અવરોધ નાખીને કે ત્યાં સુધી જવા જ ના દે, બારણા બંધ રાખે, અમે ઉભા જ છીએ, નહીં હું ના, નહીં જવા દે આગળ, હું છું, સિદ્ધિ છું, સફળતા છું, પુરુષાર્થ છું, ઉદ્યમ છું, જો કે છે. એમ કરીને એ અષ્ટ સિદ્ધિઓ એને પોતાના સ્વરૂપની પહોંચતા પહેલા અનેક અવરોધો, અનેક આડાશો એની સામે આવીને પડેલી હશે. એને પોતાને પણ ક્યારેક આ તમારું કર્તવ્ય છે, બસ પતી ગયું, આડાશ આવી ગઈ, દરવાજા બંધ, આ તમારી ફરજ છે, આ તમારું કર્તવ્ય, બસ ઉભો રહે ત્યાંનો ત્યાં, એ તો મારા ઉત્તરદાયિત્વ હે, બડી અચ્છી વાત હે. પણ એ બધા જ અવરોધો છે, ત્યાં ને ત્યાં તને ખાળી રાખશે, આગળ નહીં વધે. તો કોઈ પણ અવસ્થા જ્યારે કરતાપણા અહંકારની વળગે છે ને ત્યારે એ સૂક્ષ્મ ભાવ જે મારા શ્રી આજ્ઞા આપી કે મોટપણું ન ઈચ્છે, પણ એ આવી જતું હોય છે અંદર ખાને, અંદરથી આવી ગયું, આ હું કરું છું, મેં કર્યું. જેમ શિવાજીને રામ સમર્થે ચેતવ્યા કે આ બધાને તું ખવડાવું છું, તું પાણી પાઉં છું, એ સૂક્ષ્મ અહંકાર. એમ નરસિંહ પણ કહે કે ક્યારે કોઈ પણ સત્કર્મ કે સેવા કાર્ય કે ઉપકારનું કાર્ય થાય ને ત્યારે કર્યા પછી એને ભૂલી જાઓ અને સહેજ પણ યાદ ના રાખો. આપણે કરેલો કોઈ પણ એવો સેવાનું કાર્ય હોય એને તરત ભૂલી જાઓ, થયું જ નથી. કરતાપણું જ્યારે નીકળી જાય ત્યારે અહંકાર નીકળે, અને એ ગુરુ મહારાજની આજ્ઞા પ્રમાણે મોટપણું ન ઈચ્છે. અને એવી વૃત્તિની અંદર નિતાંત પોતાના વિચારોને પોતાની સ્થિતિને રાખ્યા કરે, સલંગ સૂત્રે જે વસી રહ્યા. આવી માનસિક અવસ્થાને ધારણ કરવી, વ્યગ્રતા, ખેદ, દુઃખ, અશાંતિ છે પણ નહીં આવવા દેવાની. જગતના વહેતા પ્રવાહને માત્ર જોયા કરવાનું, દ્રષ્ટા સાક્ષી જેતા બને, અને એમાં એ પ્રવાહિતાની અંદર સહેજ પણ લેપાય નહીં. જો અંદર ઉતર્યો તો એ ખરડાવવાનો જ છે, અને એ બધા જ અહંકારના ભાવો એને વળગવાના. એટલે સલંગ સૂત્રે જે વસી પોતાની વૃત્તિઓને સતત અંતર્મુખ બનાવીને, આત્માભિમુખ રાખીને, એની અંદર જ પરોવેલી રાખીને, અને ગુરુ મહારાજે આપેલી એ સ્થિતિ, એ અવસ્થા, એ દ્રષ્ટિને દિશા એમાં વળગ્યો રે પૂરેપૂરી. બસ હવે અહીંયાથી ક્યાંય ખસવા જેવું, આગળ પાછળ જવા જેવું નથી. અને એ જેણે એ બોલને પકડી રાખ્યા એ પાર ઉતરી જવા, ગુરુના વચન ઉપર પૂરેપૂરી પ્રતીતિ રહી. એમાં સહેજ પણ વિક્ષેપ આપ્યો કે પોતે ડગી ગયો તો એની અંદર સફળતા નહીં. સાધક શિષ્યને તુલસીદાસજી મહારાજ તો એક સરસ ચેતવણી આપે છે જાગ્રત રહેવા માટે. ગુરુ કે વચન પ્રતીતિને જેહી સ્વપ્ને હું સુલભ ને સુખ સિદ્ધિ તે. ગુરુના વચન ઉપર વિશ્વાસ ન હોય તેને સ્વપ્ને પણ સફળતા કે સુખ કે શાંતિ જોવા નહીં. આજ્ઞા કરી મોટપણું નહીં, ક્યારેય પણ મોટાઈની ઈચ્છા ન કરી. અને મોટાઈની ઈચ્છા કરી તો ઈર્ષા આવશે, રાગદ્વેષ પણ આવશે કે મારા કરતા મોટો શાનો થઈ ગયો, રાગદ્વેષ, આને આટલું સન્માન મળ્યું મને કેમ નહીં, ઈર્ષા. તમે આવી ઈચ્છા કરી ત્યારે આ બધી વૃત્તિઓ અંદર જન્મીને સાહજિકતા લાવી દો, તમને કઈ અસર નહીં કરે. એને માન મળ્યું ભલે, આનંદ ખુશી થાય, એ સુખી થાય, એના જીવન આનંદ વ્યક્ત કરીને નીકળી જાઓ. કોઈ ઘરના કોઈ પાડોશી ફ્રીજ લાવ્યો હોય કે સ્કૂટર લાવ્યો હોય અને એની પાસે એની સાથેનો સદભાવ હોય ત્યાં તો સારું છે. એવા ભાઈ તમે તો સ્કૂટર લાવ્યા તો એમ જ કે જોયા હોય જાણ્યા બહુ મોટા થઈ ગયા, સ્કૂટર લાવ્યા છે, ફ્રીજ લાવ્યા છે, તમે બહુ એ થઈ ગયા. કોક દાડો હાજામાં દાયશું બરફ જોઈતો હોય છે આપશે ખરો. અહંકાર ઈર્ષા માણસના સંબંધો બગાડે. પણ કે ભાઈ ઘણું સરસ, હા ઉનાળામાં જરૂર લાવવું જોઈએ, જરૂર છે. અને કોક દાડો અમારે જરૂર પડે, મહેમાન આવ્યા માદા આવીએ તો હા કે લઈ જજો ને બરફ, જરૂર જરૂર, મહેમાનનો ધર્મ છે, પાડોશીનો ધર્મ છે. તો રાગદ્વેષ અને ઈર્ષા એ માણસનું પોતાનું પતન કરાવી, પોતે પણ ભ્રષ્ટ થઈ, પોતાની ઈર્ષા પોતાને જ ભારે પડે ને પોતાને જ બાળે, બીજાને નહીં. એટલે બાપજી તો બહુ સ્પષ્ટ કહે છે, મોટપણું ન ઈચ્છે, શીતળ સ્વભાવ અને સમદ્રષ્ટિ, આ ત્રણ બાબતને યાદ રાખજો જીવન. ક્યારે મોટાઈ ન ઈચ્છવી, ક્યારે ઉગ્રતા ન આવવા દેવું અને ક્યારે દ્રષ્ટિભેદ ન કરવો. સમાન દ્રષ્ટિ દરેકને પ્રત્યે સદભાવ, ભલે દુશ્મન હોય તો એને પૂછે કેમ છે, એને જે કઈ ના બોલવું ના બોલવું એની ઈચ્છા એની મરજી, પણ આપણા હૃદયમાંથી એના પ્રત્યે સદભાવ રહેવો જોઈએ. અને ઘણી વાર તો એવા માણસ હોય છે કંઈક એવી પરિસ્થિતિ સર્જાય ને ત્યારે એનો ઉદ્ગાર નીકળે, ભગવાન મારા દુશ્મનને આવી પરિસ્થિતિ મને નાખી, હૃદયનો ઉદ્ગાર છે. એની અંદર આવેલી એટલી ક્ષમતા, એટલું ઠરેલ પણ કે મને ભલે આ પરિસ્થિતિ આવી ગઈ પણ મારા દુશ્મનને કોઈના દુશ્મનને પણ આવું ના થવા દે. કેમ? અનુભવ થઈ ગયો, પ્રતીતિ થઈ ગઈ, અનુભૂતિ થઈ ગઈ. કેટલી કેટલી વિટંબણા છે, કેટલું વિકટ છે, અસહ્ય છે. અને એ સહન કર્યા પછીથી અનુભૂતિ થયા પછી જેને કહીએ, પછી દુઃખની હોય કે કોઈ પણ હોય, એનામાં અનુભૂતિ આવ્યા પછીથી સદભાવ જાગૃત થાય. અને એ અનુભૂતિ પોતાની સદ અસદ બીજાને આપવાની કે જો ભાઈ હું તો દુઃખી થયો હતો પણ તું આવું ના કરી, સદભાવ જાગૃત. અનુભવે એને ત્યાં થામી દીધો, બસ અબ ઇસે આગે નહીં બઢના, દેખ લિયા. અને બીજાને પણ કહે ભાઈ જોજો સાથે, આ તમાકુ મસાલા ખાતા મને કેન્સર થઈ ગયું છે પણ તમે ના ખાશો. પોતાની જાતને ત્યાં ગાડી રોકી દીધી, બસ આટલેથી આગળ નહીં જવાનું. પણ બીજાને કહે છે પોતાનો અનુભવ, આ મારી જાતનો અનુભવ તમે જોઈ લો, હંમેશા સદ અસદ અનુભૂતિ માણસને એક વાર તો એના માટે જીવનની એ દિશાસૂચક દીવાદાંડી બનાવી દેશે. ક્યાં ખોટું છે? અનકામ. આનાથી જો જેટલો વહેલો દૂર નીકળી ગયો હોત એટલું વધારે સારું. તો આમ પોતાને જ જોવા, પોતાની દ્રષ્ટિથી પોતાની જાત તપાસવી, અને એમાં જ્યારે પોતે જ જોવે કે આ હું થોડોક આગળ વધ નીકળી ગયેલો છું, બીજા રસ્તે ચડી ગયેલો છું, તો પાછો વળે પોતાની જાતને તપાસ અને ત્યાં આગળ પોતે જ અનુભવી લે કે અસદ અસદ આમાં છે, તો એને દ્રષ્ટિ આપશે, એમાંથી સમદ્રષ્ટિ આવશે. પોતાનામાંથી સમદ્રષ્ટિ નીકળતી હોય છે, બીજો કોઈ દ્રષ્ટિ આપનારો નથી. દ્રષ્ટિ માણસની પોતાની અને સમદ્રષ્ટિ પણ અંદરથી જ આવિર્ભાવ થતી હોય છે અનુભવે એમને. તો એ અનુભવ પછીથી એવો હોવો જોઈએ સલંગ સૂત્રે જે વસી રહે, એ અનુભવમાં એને હંમેશા જાગ્રત રહેવું જોઈએ, ગાફેલ. એક વાર સમજાઈ ગયું પછીથી એના માટે હંમેશા જાગ્રત રહે. બરાબર, સાચું. તો એ જે ગુરુગમ, અને ગુરુગમ કેમ કહ્યું, એમાંથી ઘણું બધું મળે છે, આંખ ઉઘડે છે,